જ્ઞાન ધ્યાન અને તપ આ એના સાધન છે. સંયમના સાધન જ્ઞાન ધ્યાન અને તપ. તો એ અશ્વને જેમ રોકવામાં લગામ જરૂરી છે. અશ્વ બરોબર છે, અશ્વ વેગવાન છે, જાતવાન છે, છતાં એ અશ્વ ઉપરની સવારી કરનાર પાસે લગામ હોવી જરૂરી છે. કેમ કે નહીં તો અશ્વ ગમે ત્યારે પણ અશ્વારને ઊંધે કામ નાખી દે. ઇન્દ્રિયો એમને બને વિષયો સંખ વિષયો અનંત છે, વિષયો અનંત છે એટલે એ ઇન્દ્રિયો દ્વારા વિષયો ભોગવાય છે. પણ વિષયો એટલે મનની ઈચ્છાઓ અને ઇન્દ્રિયો એ પાંચ ઇન્દ્રિય છે. વિષયો તો અનંત છે, મનના પણ હોય, પછી ઇન્દ્રિય એમાં પ્રવૃત્ત થાય. તો અહીંયા અહીંયા સંયમનું સૂત્ર આપ્યું છે એટલે આપણે ત્યાં કહ્યું છે કે મનોનિગ્રહથી સંયમ શરૂ થાય. મનોનિગ્રહ કરો, પછી મનોજય કરીએ અને પછી મનો લય કરીએ. આ ત્રણ સૂત્ર છે. પહેલાં મનનો નિગ્રહ કરવો. મનને જીતવું હોય તો સીધે સીધું મન જીતવાનું, તો એનો નિગ્રહ કરો. એ આ યમ નિયમ ઇન્દ્રિય એના વિષયો એના સાધનો એમાંથી પહેલાં મનને અટકાવો, વિરામ કરો, વિરમણ કરો, પછી એનો મનનો નિગ્રહ કરીને મનનો જય કરો. એના ઉપર એટલો કાબુ મેળવી લઈએ કે પછી એ મનની ઈચ્છાઓથી આત્માનો સંકલ્પ એ વધારે દ્રઢ રહે અને પછી મનનો લય કરો. ધ્યાનમાં જઈએ ત્યારે શું થાય? મનનો લય થાય. એટલે એ જે કહે છે કે મન સ્વરૂપ પણ જાય, આવી બહુ સમદેશમાં છાયા જાય સમાય, આવી તેમ સ્વભાવમાં મન સ્વરૂપ પણ જાય. એ મનનું સ્વરૂપ પણ જાય એટલે એનો લોપ થઈ જાય. અમન અવસ્થા અથવા ઉન્મની અવસ્થા અથવા અમનસ્ક યોગ હેમચંદ્રાચાર્યજીએ એમના યોગસાર સૂત્રમાં કહ્યો છે. એમ આ પ્રકારની આ બધી ક્રમિક અવસ્થાઓ છે. જીવને જો ક્રમિક અવસ્થાઓ ન સમજાય, એને એમ થાય કે સીધે સીધું બસ મનનો નાશ કરી નાખવો છે, તો મન તો સ્પ્રિંગ જેમ દબાય એમ દબાશે અને પછી ઉછળશે. એટલે મનને કેટલું બધું દુષ્કર છે એ આનંદ ગંજીએ કુંથુનાથ સ્વામીના સ્તવનમાં કહ્યું અને પછી કહ્યું કે મન સાધ્યું તેણે. એવું વશ થવું જોઈએ મન કે મનનો લય, કારણ કે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આસંસ. એ વિકલ્પ ક્યાં ઉઠે છે? મન. તો મન હજુ સધાયું નથી, મનનો વ્યાપાર ચાલુ છે. મનનો વ્યાપાર બંધ થવો જોઈએ. એ મનનો વ્યાપાર અત્યારે તો નિરંકુશ પણ છે, તો એને ધીરે ધીરે નિગ્રહમાં લાવો, પછી એના ઉપર જય કરીએ અને પછી એનો નાશ કરી નાખીએ. જયમાં મન ઈચ્છાઓ કરતું રહે છે, પણ હજુ મનની સ્થિતિ વિદ્યમાન છે, એનો વ્યાપારની અવસ્થા એની સક્રિયતા ચાલુ છે. લયની અંદર મનની કોઈ સક્રિયતા રહેતી નથી. મન આત્મામાં એવું લીન થઈ જાય છે કે એની જે સંકલ્પ વિકલ્પ સ્મૃતિ કલ્પના આ બધી મનના જે વ્યાપાર છે દ્વંદ્વાત્મક, એ વિપાર શાંત થઈ જાય છે. એટલે મનની ઇન્દ્રિય શાંત થઈ જાય છે. આપણને મનની ઇન્દ્રિય દેખાતી નથી ને એટલે આ વાત બેસતી નથી. પૂરી નથી કરતી, એ ઘણી ઈચ્છાઓ આવે તરત જ. એટલું બધું હવે આપણું જ્ઞાન બળ કામ કરે છે કે નહીં, નથી કરવું. ઈચ્છા થયું કે ખાવું છે, નથી ખાવું. ઈચ્છા થઈ કે પીવું છે, નથી. ઈચ્છા થઈ ત્યાં જવું છે, નથી જવું. ઈચ્છા થઈ આ ભોગ ભોગવું, નથી ભોગવવું. એ જઈ કહ્યું પણ ઓલી ઈચ્છા જ ન થાય. મન એટલું બધું શાંત થયું છે કે એક્ટિવ જ નથી. હવે મન કઈ ઈચ્છા જ કરતું નથી. હા, આપણને બીમાર પડી ત્યારે કંઈક મને કાંઈ ઈચ્છા નથી થતી, એ મનનો લય નથી. જઈ પણ ત્યાં એ જ એક પ્રકારનું છે. તો અહીંયા મનનો લય આ ધ્યાનની અવસ્થા છે જે એ સમજવા જેવી છે કે ધ્યાનની અવસ્થાને નિર્વિકલ્પ કહ્યું છે. એટલે વિકલ્પ કરનાર આ શરીરની અંદર કોઈ પણ એવી ઇન્દ્રિય હોય તો એ આભ્યંતર ઇન્દ્રિય છે, બાહ્ય નથી. અને આભ્યંતર ઇન્દ્રિયનું સ્વરૂપ મન કહ્યું છે. હા, જય કરો તો પેલા નિગ્રહ કરો તો જય થાય. મનનો નિગ્રહ બરોબર થાય તો મનનો જય થાય. હજુ નિગ્રહમાં ઠેકાણું નથી તો મનનો જય કદાપી થાય નહીં. ચંચળ છે, ગમે ત્યારે વારંવાર વૃત્તિની સાથે મન જોડાઈ જાય, અને જેવું વૃત્તિની સાથે મન જોડાયું તો વૃત્તિને સમાવી શકવાની તાકાત જ નહીં રહે પછી, કેમ કે મન એક્ટિવ થઈ ગયું. અને મન એક્ટિવ થઈ જાય એટલે જ્યાં સુધી એ વાત પૂરી નહીં થાય ત્યાં સુધી જીવ શાંત નહીં થાય. એટલે એના બધા જ કષાયો, અને કોઈ પણ વૃત્તિને આપણે સાકાર કરવા માટે મન જ્યારે જોડાઈ ગયું ત્યારે કસાઈ સિવાય બીજો કોઈ ઉપાય નથી. એને ચરિતાર્થ કરવા માટે, મનની ઈચ્છાઓને પૂરી કરવા માટે આધાર છે ને કસાયનો. મન પ્રવૃત્ત થયું એટલે કસાયો જાગ્યા, પણ મન શાંત છે તો કસાયો નહીં આવે. કોઈ પણ વિષયમાં મન શાંત છે તો એના તરફ કસાયોની જાગૃતિ નહીં થાય. ક્રોધ માન માયા લોભ સેના માટે ક્યાં, એનો આધાર શું, એનું અધિષ્ઠાન શું, એનું પ્રેરક તત્વ શું, કંઈ નથી. એમ અહીંયા ક્રમશ એટલે જ્ઞાન ધ્યાન અને તપ, ઇન્દ્રિય વિષય અને કસાય, આ બધાની વાત મૂકી છે. તો સમજવા માટે મનો નિગ્રહ, મનો જય અને મનો આ સાધના કરવાની. શું કરવું શું કરવું શું કરવું આ જ પૂછા કરીએ છીએ, પણ ઉઠતી એટલી બધી વૃત્તિઓ છે, એટલી બધી માંગ છે, એટલી બધી ઈચ્છાઓ છે, બસ નિરોધ કરો. નિરોધ ન થાય તો પછી જય કરો, આગળ વધી નિરોધ કરતા શીખી ગયો. જય કર્યા પછી એનો લય કરો કે મન કામ કરતું બંધ થઈ જાય, કારણ કે મનના સંકલ્પથી જ સંસાર ઊભો થાય છે. ના, એ પરમાર્થ સંકેત થાય ત્યારે જ લય થાય, કારણ કે સ્વરૂપની સાથે લીનતા ન આવી હોય ત્યાં સુધી હજી એનું વધતા ઓછા તારતમ્યતા એના વેપારનું રહે. સંકેતીને પણ ઈચ્છાઓ ઘણી ઘણી થતી જાય, લય ન થાય. લય તો અપ્રમત અવસ્થામાં થાય કે સતત ઉપયોગની જાગૃતિ હોય જ્યારે, અને પોતાના સ્વરૂપમાં એવો લીન છે કે મન હવે ત્યાં ઉદ્ભવ જ થતું નથી. મનનો વ્યાપાર ત્યાં ઉદ્ભવતો જ નથી, સ્ફૂર્ણા જ નથી મનને. એટલે ઉન મની અવસ્થા એટલે મનથી ઉપરની અવસ્થા છે. મનની અવસ્થા એ ઈચ્છા સહિતની છે. તો જ્ઞાનીને ઈચ્છા સહિત પણ ન કહેવાય, ઈચ્છા રહિત પણ ન કહેવાય, સહજ કહેવાય. આ સહજ અવસ્થા એટલે આવીએ બહુ સમદેશમાં છાયા ધ્યાય. મન છે એ સ્વભાવની છાયા છે, અને એ જ્યારે એક રૂપમાં જ્ઞાનની સાથે જ્યારે ઉપયોગની લીનતા સ્વભાવની સાથે થાય છે ત્યારે પછી છાયા રહેતી નથી, એટલે મન રહેતું નથી. મન ત્યારે એને માત્ર મન ઉપરનો જય થાય, લય ન થાય. ત્યારે એને જ્ઞાનનો ઉઘાડ થાય. જય કરવા, મનને જય કરવા માટેની શક્તિ છે, ક્ષયોપશમ છે, જ્ઞાન છે, એ સાધન છે. મનને કેવી રીતે જીતવું? તો જ્ઞાન વડે મનને જીતવું. મન બીજા સેનાથી જીતાશે નહીં. મનને જીતવા માટે મોટામાં મોટો આધાર જ્ઞાનનો છે, કારણ કે મનની સક્રિયતાનું કારણ અજ્ઞાન છે. કોઈ પણ વસ્તુ પ્રત્યે જ્યાં સુધી અજ્ઞાન છે એના સ્વરૂપ પ્રત્યે, ત્યાં સુધી મન એમાં પ્રવૃત્તિ રહેશે, મન જોર કરશે એ પ્રવૃત્તિમાં. પણ જ્યારે જ્ઞાન થશે કે નિરર્થક છે, વ્યર્થ છે, હાનિકારક છે, અકલ્યાણનું કારણ છે, દુર્ગતિનું કારણ છે, આ જ્ઞાન જેટલું જેટલું કામ કરશે તેટલું તેટલું એ મનની ઈચ્છા ઉપર જય મેળવી શકાશે. આપણે ઘણીવાર કહીએ કે ઘણા લોકો આ બધું કરે છે, શું કામ કરે છે? તો કે સમજતા નથી માટે કરે છે, જો સમજે તો ન કરે. આ ક્રિયામાં આટલું બધું પાપ છે, આટલા બધા એના દુષ્પરિણામ છે, એનું એને ખબર નથી. જો એને ખબર પડે તો તો એની ઈચ્છાથી એ પ્રવૃત્તિ કરતો હોવા છતાં રોકાતો નથી, એનું કારણ અણસમજણ અને અજ્ઞાન છે. જો એને જ્ઞાન થાય, યથાર્થ જ્ઞાન થાય, ક્ષયોપશમ કહેતા સંકેત સહિતનું જ્ઞાન થાય, તો એ ઈચ્છા ઉપર વિજય મેળવી શકે છે. જ્ઞાન એક જ એવું છે કે જીવને અસતના માર્ગેથી પાછો વાળી શકે, બંધના માર્ગેથી પાછો વાળી શકે, દોષના માર્ગેથી પાછો વાળી શકે. આ જ્ઞાનની આ તાકાત છે. અને જ્ઞાનનું પ્રારંભનું સ્વરૂપ સમજણ અને વિચાર છે, અને વિચારનો ઉદ્ભવ સત્પુરુષોનો બોધ, સદબોધ અને એનો ઉપદેશ અને વાંચન છે. એમાંથી બોધ મળે, એમાંથી સુવિચાર થાય, એમાંથી જીવની સમજણ આવે, વિવેક પ્રગટે, વિવેક પ્રગટે એ જ્ઞાન એટલું બળવત્તું બને એટલે જીવ અનિચ્છીય પ્રવૃત્તિમાંથી પાછો પડે. ઈચ્છા ગમે તેટલી હોય તો પણ સમજણ હોય તેમાંથી પાછો પડે કે ના આ મારે ન કરવું. લાખ રૂપિયા મને મળતા હોય તો પણ આ હિંસક કાર્ય છે, આ પાપ કાર્ય છે, આ વ્યભિચારનું કાર્ય છે, આ દુષ્કૃત્ય છે, હું નહીં કરું. એ દ્રઢતા ક્યાંથી આવી મન ઉપરનો જય મેળવવાની? મન તો કહે છે કે કરોડો રૂપિયા મળશે ગાંડો થામાને, અત્યારે ધરમબરમ જરાક બાજુમાં મૂકને ન્યાલ થઈ જાય છે, ના પાડે છે. જેટલું જ્ઞાન એટલો મનનો જય. આગળ 132 પ્રીતિબેન. અને સરાગી મુનિ ની અવસ્થા હોય તો સરાગી શ્રાવક નું શું? એટલે એમ કરીને પાછું માનભાર કરવું ને કે હા આપણા ભરની વાત સમજવાનું છે. શબ્દાધિક રોક્યા શબ્દાધિક વિષય સંયમ સાધન રાગ, સંયમના સાધન પ્રત્યે રાગ છે. છે સંયમ પણ સંયમ સાથે જોડાય છે જરા રાગથી. એ અવસ્થા એની સંયમ લે છઠ્ઠા ગુણસ્થાનક ઉપર પ્રમત અવસ્થાની અંદરનો મુનિ છે. એને કહે છે પ્રમત વૈરાગી. પ્રમત એટલે ઘડીકમાં હિંચકો જેમ હાલે ને, એક આ બાજુ જાય ક્યારેક આ બાજુ જાય, ઘડિયાળના લોલકની માફક વૈરાગ્યની ધારા અને ક્યારેક ક્યારેક સંસારના વિષયો તરફની ધારા પણ હોય. એની અવસ્થા એ અપૂર્વકરણ કરે એમાંથી જ્યારે એનો પણ રાગ છૂટે, સંયમનો પણ રાગ છૂટે, અભિનિવેશ શબ્દ આવે છે, શાસ્ત્રનો અભિનિવેશ, ગુરુનો અભિનિવેશ, પંથનો અભિનિવેશ, સંપ્રદાયનો અભિનિવેશ, સ્થાનનો અભિનિવેશ, આ બધા સરાગી સંયમી છે. અમારે તો આ જ અપાસ અમારે એવું, રાજકોટ છોડવું નહીં, આ જ ગુરુ જોઈએ, આ જ ચોપડા જોઈએ, આનાથી જ ધર્મ થાય. આવા અનેક પ્રકારના અભિનિવેશ એટલે સૂક્ષ્મ આગ્રહ, મનની ગાંઠ પડી ગઈ. આપણને એમ થાય કે આ તો તમે સર્વસંગ પરિત્યાગ કર્યો છે, હવે એમાં આ બધું ક્યાંથી આવ્યું? તો આ એનો સંયમ ખરો પણ કેવો? સરાગી. એટલે કોઈ પણ પ્રકારની અપેક્ષાએ એનો સંયમ છે, રાગની અપેક્ષાએ. એ પણ એમાંથી ધીરે ધીરે એણે નીકળવું પડે, અને એ નીકળે ત્યારે જ મુનિ પણ આને પામે. મુનિ આ બધાથી પર હોય છે. પણ છતાંય અહીંયા આ ગાથામાં સરસ વાત મૂકી છે કે આવો મુનિ, એ દશાવાન મુનિ છે, એને પણ નિમિત્ત મળતા ક્યારેક જાગૃતિ. એટલે અહીંયા બતાવે છે કે કષાયનું જોર કેવું છે, અને જીવની જીવ નિમિત્તાધીન છે. જીવ કેવો છે? નિમિત્તાધીન છે. એટલે એટલી સરસ વાત મૂકી છે આનંદ ગંજીએ કુંથુનાથ સ્વામીના સ્તવનમાં, કહ્યું મુક્તિ તણા અભિલાષી તપિયા જ્ઞાન ધ્યાન વૈરાગે, પણ વૈરડું કંઈ અવળું ચિંતે નાખે અવળે. આ મન તો એવું છે, આવા અભિલાષીઓ જ્ઞાની ધ્યાની યોગીઓ એ તપ તપતા હોય ત્યારે મનમાં જો એક એવો અંકુર છૂટી ગયો તો કે છે આને પણ ઊંધે કાન લાગે. જિનેશ્વર નથી કીધું, જિનેશ્વર સમાન કીધું, એટલી ઉચ્ચ કોટીમાં, એટલી ઉચ્ચ કોટીની અંદર જીવ હોય તો પણ એ જીવને જો નિમિત્તાધીન થઈ જાય, એટલે કહ્યું કે અગિયારમેથી પડે છે તો આઠમું અપૂર્વકરણમાં છે, ક્ષપક શ્રેણીમાં છે, છતાં પણ ક્યાંક 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 જો આવું નિમિત્ત એના કષાયને જો જન્માવી દે તો કેવું હોય. એટલે અનેક અરણેક મુનિ, નંદીશેર મુનિ, આવા અનેકના જીવનના દ્રષ્ટાંતો આપણી પાસે આવે છે કે એવી ચારિત્રની ઉત્કૃષ્ટ અવસ્થાની અંદર પણ સેજ એવું સ્ખલિત થઈ જાય તો નિમિત્ત મળતા. નિમિત્ત કઈ હોય? કેવી સરસ કથા શાલીભદ્રની કીધી છે. કેવી અવસ્થા છે? અનશનમાં છે, અને એક જ મહિનાની અંદર એને આ દેહ ત્યાગ કરવાનો છે, અને છતાં પણ સેજ નિમિત્ત મોહનું જરા સરખું, છતાં પણ કે છે ગતિ બદલાઈ ગઈ, પરમ ગતિમાંથી સદગતિ થઈ ગઈ. આ તો ઉદાહરણો શાસ્ત્રો એટલા માટે આ બધા મૂકે છે કથાઓમાં, આગમોમાં. એક આગમ આખું કથા અંક જ છે, જ્ઞાતા કથા કહે છે કે જુઓ જ્ઞાનની સૂક્ષ્મતા અને કર્મની સૂક્ષ્મતા. જૈન દર્શન બે તત્વ ઉપર ઊભું છે, આ જ્ઞાન સ્વરૂપ આત્મા અને બીજું આ જળ સ્વરૂપ કર્મ. આ બેયની લડાઈમાં અત્યાર સુધી તો જળ જ જીતતું આવ્યું છે. જળ એ જ જીતતું આવ્યું છે. અનાદિની લડાઈ આમ જ ચાલી છે કે છે એક વાર તું જ્ઞાન સ્વરૂપ આત્માને પામી જાય, અને એ જ્ઞાનથી તું આ જળને અચેતનને જીતી લે, કારણ કે આને ઉત્પન્ન કરનાર તું જ છો. જળમાં આટલી બધી તાકાત આવી ક્યાંથી? પ્રશ્ન કર્મ પુદગલ પરમાણુ છે, પણ એમાં આટલી બધી તાકાત કેવી રીતે આવી કે ભલભલા મુનિઓને હચમચાવી નાખે? તો કે એ તાકાત આવી ક્યાંથી? અહીંયા વિચાર કર, એટલે સુધી તો વિચાર કર કે આ જળ પુદગલ પરમાણુમાં પણ આવી અચિંત્ય શક્તિ આવી, એ પણ તારી શક્તિનો અંશ છે, માત્ર અંશ. એ ક્ષણ માત્રની નિર્બળતાને કારણે આવેલો વિભાવ ભાવ, એ વિભાવ ભાવની આટલી તાકાત છે તો સ્વભાવની કેટલી! એટલે કહ્યું કે અનંત જ્ઞાન અને અનંત દર્શન તું છો, અને તું એક આટલી શક્તિનો પરિચયમાં તો ગાંગો થઈ જશ, પણ આખી શક્તિ જે છે એ જે તણખો છે કર્મની અંદર શક્તિનો, એ તો તારો વિશાળ અગ્નિ છે. જ્ઞાનની તાકાત ઓછી ન થઈ, જીવની વિભાવિક શક્તિ પણ જીવમાં છે, એ વિભાવમાંથી બહાર નીકળ્યો નથી. એટલે બધી તાકાત કર્મને આપ્યા કરે છે. આ કસાય છે એ વિભાવિક પરિણામ છે, કસાય એ જીવનું વિભાવિક પરિણામ છે, અને ધ્યાન એ જીવનું સ્વાભાવિક પરિણામ છે. એની અંદર આટલી બધી તાકાત આવે તો એ જાણતો નથી. એટલે અહીંયા નિમિત્ત જો એવા મળે, કૃપાળુદેવે એક આખો પત્ર આપ્યો છે 636 કે નિમિત્તના આધીન આ જીવ હોવાને કારણે એણે નિમિત્તથી દૂર રહેવું, એવા નિમિત્તના સંસર્ગમાં ન આવવું, અને સદ નિમિત્તોનું સેવન કરવું. આ ઉપાદાન અને નિમિત્તનો નિમિત્ત નૈમિતિક સંબંધ છે, કાર્યકારણ સંબંધ નથી. કાર્યકારણ સંબંધમાં તો જેવું કારણ આપો એવું કાર્ય થાય જ. હવે અહીંયા આપણે કહીએ કે સદગુરુનો અને શિષ્યનો સંબંધ કાર્યકારણનો સંબંધ નથી, કે એ ગુરુ મળ્યો એટલે આનું કલ્યાણ થાય જ, એ કાર્યકારણ સંબંધ નથી, એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. કે જો શિષ્યની અંદર જો એ પ્રકારની હશે તો નિમિત્ત નૈમિત્તિક એવી સંબંધ છે કે પાત્રતા જગાવે, પાત્રતા પૂર્ણ કરે, બધું એ નિમિત્ત નૈમિત્તિકમાં. ઉપાદાનની પૂર્ણતા પ્રગટાવવાની તાકાત નિમિત્તમાં છે. આપણે પૂરેપૂરું આ વિદ્વાનો છે ને, પંડિતો, એ બધા શબ્દના મહારથી છે, ભાવના નહીં. એટલે આપણે કૃપાળુદેવે લખ્યું કે સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત. એવું સદગુરુ આજ્ઞાની જીનની દશા પૂર્વે આ જીવને મળી નથી, મળી છે પણ કાર્યકારણ સંબંધ નથી. તીર્થંકર મળે એટલે તું તીર્થંકર થાય એવું કોણે કીધું? સદગુરુ મળે એટલે તું સદગુરુ થઈ જાય, સત્પુરુષ મળે એટલે તું સત્પુરુષ થઈ જાય, નહીં. નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ અને કાર્યકારણ સંબંધ, કાર્યકારણમાં અટળ અને અચૂક એ જ પરિણામ આવે. જેવું કારણ આપો એવું કાર્ય થાય, થાય ને થાય, એમાં નિમિત્ત નૈમિત્તિકમાં થાય અને બંને બંનેમાં અરસપરસ. કાર્યકારણમાં પુરુષાર્થ નહીં, એમાં તો કારણ જ એવું જબરજસ્ત છે કે કાર્ય સુધી લઈ જાય. કારણ જેવું કારણ આપે એવું કાર્ય થાય. વિજ્ઞાનનો નિયમ કે તમે જેવું કારણ આપો એવું કાર્ય. તો એ પુરુષાર્થ આપીને એને બરોબર એનું કારણ મુક્તિનું એને પકડી લીધું. જો મુક્તિનું કારણ અને સંસારનું કારણ, અનંત સંસાર છે અને અનંત મોક્ષ છે, મોક્ષ પણ અનંત છે અને સંસારમાં છે ત્યાં સુધી એ પણ અનંત છે. અનંત સંસારનું કારણ કોઈ પણ હોય તો કસાય છે, અનંતાનુબંધી કસાયથી થાય. જીવનો અનંત સંસારનો અનુબંધ શેનાથી બંધાય? એટલે અને અનંતા અનંતાનુબંધી કર્મ કીધું. એ અનંતાનુબંધી કર્મ અનંતાનુબંધી કસાયથી બંધાય. જ્યાં સુધી એ કર્મનું સ્વરૂપ કસાયનું સ્વરૂપ અનંતાનુબંધી હોય, ક્રોધ માન માયા લોભની પહેલી ચોકડી એ કેવી કીધી છે? અનંતનો, જ્યાં મિથ્યાત્વનો આધાર છે, જ્યાં અજ્ઞાનનો આધાર છે, એની અનંતાનુબંધી ચોકડી કીધી. પછી જેવું જ્ઞાન થયું તો એનું પ્રત્યાખ્યાન્ય અપ્રત્યાખ્યાન્ય એ બધી એની ક્ષમતા હવે ઘટી ગઈ. પણ અનંત સંસારનું કારણ અનંતાનુબંધી કસાય, અનંત મોક્ષનું કારણ ત્રણ ગુપ્તિ. એટલી સરસ શાસ્ત્રમાં વાત કરી છે, મનોગુપ્તિ વચનગુપ્તિ. જે કંઈ કર્મબંધ અથવા કસાય એના પરિણામ જે કંઈ થાય છે એનું માધ્યમ યોગ, એટલે મન વચન કાયાના યોગ. તો ત્રણ ગુપ્તિ એ આપણે અષ્ટપ્રવચન માતાની અંદર કહ્યું છે કે કદાચ પ્રવૃત્તિ કરવી પડે તો સમિતિપૂર્વક કરવી, ઉપયોગપૂર્વક કરવી, નહીં તો ન જ કરવી. યોગ તો ત્રણ જ છે, મનોગુપ્તિ વચનગુપ્તિ અને કાયગુપ્તિ. પણ માનો કે દેહ ધારણ કર્યું છે એટલે કંઈ ને કંઈ એની ક્રિયા, દેહના ધર્મો એ સંયોગી અવસ્થાને કારણે અવશપણે પણ કરવા પડે. એ અવશપણે પણ કરવા પડે ત્યારે ક્રિયા દેહની કરવી, પણ સમિતિ ઉપયોગ આત્માનો રાખવો. સમિતિ એટલે ઉપયોગપૂર્વકનો, પણ ઉપયોગ કોનો? આત્માનો. અને ક્રિયા કોની? ઈર્યા સમિતિમાં ચાલવું તો ચાલવું, તો ઈર્યા શરીરની અને સમિતિ આત્માની. એષણા સમિતિ, ભોજન ભલે શરીર કરે પણ સમિતિ આત્માની. પાંચ પ્રકારની સમિતિ, આજ આટલા જ કમ્પલ્શન છે, આ સિવાય તો કોઈ છઠ્ઠો વ્યવહાર છે જ નહીં. કે મારે ફરવા જવાનું છે, કોઈને રિસેપ્શનમાં જવાનું છે, એ ક્યાંય આવતું નથી. એમાં તો એટલું જ આવે છે કે ચાલવું પડે સાધુને, ભોજન લેવું પડે, એને સંયમના બધા અને આદાન પ્રદાન સાધનો લેવા મૂકવા પડે, અને મળ વિક્ષેપ વગેરે કરવું પડે. એ સિવાય કોઈ પ્રવૃત્તિ છે નહીં. એટલે આગળનું જે આવ્યું ને કે પ્રવૃત્તિ કરવી તો સંયમમાં કરવી, અને નિવૃત્તિ કરવી તો અસંયમની કરવી. તો એ કરવામાં પણ આધાર તો ગુપ્તિનો જ છે. તો મોક્ષ માટે ગુપ્તિ જરૂર પડે તો જ શરીરનું હલનચલન કરવું, જરૂર પડે તો જ વાણી અથવા શબ્દનો ઉચ્ચાર કરવો, અને જરૂર પડે તો જ મનથી આ પ્રકારનો વિચાર, કંઈ પણ નહીં તો એકદમ નિર્વિકલ્પ અને નિર્વિચાર થઈ જવો. વિચાર પણ તને પર સંબંધે આવશે, આનું શું ને આનું શું ને આનું શું ને આની સ્થિતિ ને, ત્યાં સંસાર એના કેન્દ્રમાં આવીને ઊભો રહેશે. કેમ કે સુવિચાર જ એક એવો વિચાર છે કે જે આત્માનો વિચાર છે, બાકી વિચારની આખી ઘટમાળ પર લક્ષી છે. મને બહુ વિચારો આવ્યા, તને વિચાર આવ્યા એમાં આત્મા ન હોય. તને વિચાર બહુ આવ્યા, આખી રાત ઊંઘ ન આવી, આત્મા નહીં હોય. એ બે એના ભાગ થઈ ગયા, બે પણ આત્માની
આત્માના વિચાર
વિપરીત પરિણતિ કે નહીં વૈભાવિક પરિણતિ. પણ ટૂંકમાં આ ગુપ્તીને સમજવા જેવી છે. એટલે અહીંયા આવે છે, જેલો કાચબો પોતાના અંગોને સંકેલી દે છે. અને સરસ શબ્દ છે આત્મલક્ષ્ય વડે, 137મી ગાથા. એ જે સંકોરી લે છે, સંવરણ સમાવી લેવું, સંવરણ એટલે સમાવી લેવું, પોતાની બધી જ પ્રવૃત્તિને સમેટીને શરીર આખાની પ્રવૃત્તિને આત્મામાં સમાવી દે છે, એને બહાર વ્યક્ત કરતો નથી. એવી સરસ એવું સંવરણ કરવું એને આત્મસંવરણ કહે છે, કે બધી પ્રવૃત્તિને એ સમેટી જ લે છે. કે આપણે જેને કંઈ સંથારો લઈએ ત્યારે શું થાય, બધી જ જગ્યાએથી ઓછી નહીં, એક પણ પ્રવૃત્તિ ખુલ્લી રહે. વિચાર જ્યારે સંથારાનો કરે તો સંવરણ કરે છે, આત્મામાં બધું સમાઈ જાય છે, કે આત્માની અંદર બસ હવે એનું જગત અને જગત સાથે આ શરીરને શરીરનો કોઈ સંબંધ નહીં, કોઈ ક્રિયા કોઈ વિધિ કોઈ પ્રક્રિયા અસ્તિત્વમાં રહેતી, આ સંવરણ કરે છે. એટલે અહીંયા કહે છે કે આવા નિમિત્તો મુનિઓને પણ પાડી દે તો સરાગમાં તો આ નિમિત્ત જોર કરે એમાં શું નવાય છે. 133 યશોવીજી મહારાજે શું લખ્યું, યોગ દ્રષ્ટિ સમુચાઈ હરિભદ્ર સુધી, કષાય મુક્તિ કિલરે એવ મુક્તિ, કષાયની મુક્તિ એ જ મુક્તિ છે, બાકીની બધી વસ્તુ એને કાઢી નાખી. એટલે અહીંયા કહ્યું કે કષાયનો નાનો તોય, નાનો તોય સાપનો કણો છે, ક્ષપક શ્રેણીની જ વાત કરી છે, ચય કરો રાખવું જ નહીં, હણવા. અરિહંત શબ્દ છે, અરિસમ શબ્દ નથી, અરિહંત શબ્દ છે, અરિસમ શબ્દ નથી. એટલે ઘણા કે છે જૈન ધર્મ તો બહુ જ એમ કે જો આકરો છે, આકરો છે, આનો વિશ્વાસ કસાયનો થાય નહીં, એને હણવા જ જોઈએ મૂળથી, કે જેથી ફરી ઉદ્ભવ પામે, ફરી અંકુરિત થાય નહીં, થઈ શકે નહીં. એટલે અહીંયા વાત મૂકે છે કે ભલે કસાય થોડો હોય તો પણ ક્ષમ્ય નથી. એટલે ઘણી વાર એમ થાય કે હું શાંત છું, મને કાંઈ માન નથી, મને કાંઈ લોભ નથી, હું કાંઈ માયા કરતો નથી. આ બધા જ આપણા વિચાર કરવો જોઈએ કે અંશ પણ હોય તો પણ જ્ઞાની કહે છે માફ નથી. જો મત્સર પરિણામ આવી જાય તો નિયમા એને કહી શકાય, એટલે નાની વાતને પણ અહીંયા માફ નથી કરી. આગળ
135
એટલે વિશ્વાસ ન કરવો. ચાલો આગળ 134 ને 133. એટલે આ તો એવું છે કે કશાય છે એ ભવનું બીજ છે, અને સંકિત છે એ મોક્ષનું બીજ છે. બીજ છે તો ગમે ત્યાંથી ઉગશે, ખેતી કરો કે ન કરો, બીજડા વેરાઈ જાય છે. આખા જંગલના જંગલ કોણ વાવવા ગયું છે? માઇલો માઇલા સુધી બાવળિયાઓ થાય, ઘાસચારા થાય, કોણ વાવવા ગયું છે? આ બધા એના બીજ ચારે બાજુ છે. જ્યાં બીજ છે, સંસારનું બીજ કસાય છે, ત્યાં એનો ભાવ કોઈને કોઈ રૂપની અંદર થતો જ જશે, થતો જ જશે. પણ એ કસાયના ભાવના બીજ તણો આત્યંતિક નાશજો. અયોગી અવસ્થાની અંદર, અરિહંત અવસ્થાની અંદર ભાવનું બીજ કપાઈ જાય છે. અને સંકિતના બીજના આધાર ઉપર ભાવનું બીજ કપાવું. સંકિતનું બીજ ચોથા ગુણસ્થાનકે થયું અને ભાવનું બીજ 13મા ગુણસ્થાનકે નાશ થયું. ખ્યાલ આવ્યો પ્રક્રિયાનો? હા, એ ક્રમશઃ ક્રમશઃ કરતો કરતો એનો નાશ થયો. એ ચારે ચાર ઘાતી કર્મો જે છે એ કસાયના કારણરૂપ એ 13મે ગુણસ્થાનકે ગયા. ચોથેથી સંસાર મુક્તિનું બીજ ઉગી ગયું સંકિત. સંકિતના બીજ વિના ભવના બીજનો નાશ થાય. મોક્ષનું બીજ ઉગે નહીં તો ભવનું બીજ નાશ ન પામે. ભવના બીજનો આત્યંતિક નાશ શબ્દ મૂક્યો છે. આત્યંતિક અર્યંત અવસ્થા એ 13મા ગુણસ્થાનકે થયું. અયોગી અરે સહયોગી અવસ્થા પણ ચારે ઘાતી કર્મનો ક્ષય થયો. અને અહીંયા ચોથે ગુણસ્થાનકે સંસાર હોવા છતાં પણ એને સંકિતનું બીજ જ્ઞાન જાગી ગયું છે. યથાર્થ દ્રષ્ટિ, યથાર્થ સમજણ એની આવી ગઈ છે. એને કારણે થઈને હવે ઉત્તરોત્તર એ કષાયો એના પાતરા જ પડે, એના કષાયો નબળા જ પડે, એટલે એને અનંતાનુબંધીને કાપી નાખ્યા. જેવું સંકિત થયું એટલે એક પ્રકૃતિ કષાયની કપાઈ ગઈ. કયા કપાયા? અનંતાનુબંધી ગયા. હવે પ્રત્યાખ્યાનાવરણીય, અપ્રત્યાખ્યાનાવરણીય, સંજ્વલન જે હશે એ બધા ક્રમશઃ જશે, પણ મૂળ કપાઈ ગયા. અનંત સંસારનો ઉચ્છેદ આ ભવનું બીજ એ સંકિત જતા મોક્ષનું બીજ થયું. એ થયું તો હવે આ ભવનું બીજ નાશ પામવાનું. અને એ ભવના બીજની અંદર પછી એ ટકી નહીં શકે, એ મોક્ષના બીજનો નાશ નહીં કરી શકે. ખ્યાલ આવ્યો? સંકિત થયેલો આત્મા એનો અનંત સંસાર હોય નહીં. એ સંકિત ચાલ્યું જાય કદાચ, અને ભવનું બીજ જોર કરી જાય તોય કેટલું? બસ જુઓ તો ખરા બે બીજની તાકાત. કે જો મોક્ષનું બીજ જીવનમાં જાગી ગયું તો ભવનું બીજ નાશ છે જ છટકો છે. અને ભવનું બીજ જાગ્યું નથી ત્યાં સુધી 50 પ્રકારના તું ગમે એટલા કર, યમ નિયમ સંયમ આપ કયો, વ સાધન બાર અનંત કયો, તદપી કચું કાંઈ નહીં પડે. ભાઈ તું પહેલા વહેલા સંકિત પ્રાપ્ત કર, સમ્યક શ્રદ્ધાન પ્રાપ્ત કર. એ સમજણનો વિષય છે. સંકિત એ સમજણનો વિષય છે, વિવેકનો વિષય છે. આપણી હજી સમજ નથી. આપણી સંકિત એટલે આ વાંચી લીધું, તે વાંચી લીધું, ઓલાનું પુસ્તક વાંચ્યું, ઓલાનું પ્રવચન સાંભળ્યું ને, અહીંયા જઈ આવ્યા ને, અહીંયા દોડ્યા ને, કાંઈ એમાં સંકિત ન થાય. સમજણ, એક ગાથા હાથમાં આવી જાય, એક સૂત્ર હાથમાં આવી જાય અને એના ઉપર એની ધારા ચાલે, જ્ઞાનની ધારા, તો જ્ઞાનની ધારા સ્વયં ખીલે. યશોવીજી મહારાજે આ દ્રષ્ટિની સજામાં કીધું છે કે હોજના હોજ ને તળાવના તળાવ ભર્યા હોય તો ખાલી થાય, પણ કૂવો છે એમાં તો નિત્ય સરવાણી આવ્યા જ કરે. પાતાળ કૂવો આ સમજણનો અને વિવેકનો પાતાળ કૂવો છે. અને તું ગ્રંથના હોજ ભરીને બેસને, ખાલી થઈ જવાની, સુકાઈ જશે. અંદરથી સરવાણી, મનન, ચિંતન, એ સમજણ અને વિવેક, સમજણ અને વિવેક કરતા કરતા જ્ઞાનીના સૂત્રના આધારે ચાલ્યો જાય તો ભવનું બીજ નાશ પામશે. એક વાર મોક્ષનું બીજ સંકેત ઉત્પન્ન કરી જાય. આગળ આ કસાઈની અંદરના ઉપાય બતાવ્યા છે.
ચારે કસાય જીત
કસાય જીતવા માટે જ્ઞાનીએ એના ઉપાય આપ્યા છે. જે ભાવ આવે એનો પ્રતિભાવ કરવો, કે સામાન્ય રીતે જે હોય એથી વિપરીત, આ એનો ઉપાય છે. તો સરસ છે ક્ષમા અને ક્રોધ, આ બધા જ ધર્મ છે, ધર્મના પ્રકાર છે. અને ક્યાં સુધી છે? એ જ્યારે પોતાનું સ્વરૂપ પ્રાપ્ત થાય પછી ધર્મ સંન્યાસ આવે ને, એ ધર્મ સંન્યાસમાં પછી આ ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ બધું ચાલ્યું જાય, એ ધર્મ સંન્યાસ. પણ સૌથી વધારે ખતરનાક કસાય કયો? આ વાત લક્ષમાં બેસવી જોઈએ. બાકીના ત્રણ છે એ લોભના ઉપર જ આધારિત છે. આ જીવને જીવવાનો લોભ નથી તો પછી માન શું કામ કરે, માયા શું કામ કરે, અને ક્રોધ શા માટે? સમજી લઈએ કે લોભ જે છે, લોભ એટલે પર પદાર્થ પ્રત્યે આસક્તિ ભાવ. એક તણખલા પ્રત્યે પણ હોય તો એ લોભ છે. એક તણખલા પ્રત્યે પણ આસક્તિ ભાવ એ લોભનું સ્વરૂપ. તો એના રક્ષણ માટે તું પ્રયત્ન કરીશ, એની માલિકી માટે પ્રયત્ન કરીશ, એને રાખવા માટે પ્રયત્ન કરીશ, અને એનો નાશ થાય તો તને ખેદ થશે, ચોરાઈ જાય તો તને દુઃખ થશે. મૂળમાં લોભ છે, સંસારના મૂળમાં લોભ છે, પાપનો બાપ છે. લોભ છે એ પાપનો. લોભને જીતતા કૃપાળુ દેવે બે જગ્યાએ આ લોભના સરસ શબ્દો મૂક્યા છે, વિતલોભ અને જીતલોભ. અંતિમ સંદેશની અંદર જીતલોભ અને અપૂર્વ અવસરમાં અદ્ભુત વાત મૂકી છે કે એક જો લોભ ગયો તો બાકીના કસાય કંઈ ચિંતા કરવા. એટલે આ જે ક્રમ છે, ક્રોધ, માન, માયા અને લોભ, એ જવાનો ક્રમ છે. ક્રોધ પેલો જાય, પછી માન જાય, પછી અને લોભ, અને આવવામાં આ પેલો છે. લોભ પેલા આવે, પછી માયા આવે, પછી માન આવે, અને પછી ક્રોધ આવે. જો પેલાથી વાત સરી જતી હોય તો ક્રોધ ન કરે, માયાથી ચીજ વસ્તુ હાથમાં આવી જતી હોય તો ક્રોધ ન કરે. આવવામાં અને જવામાં એનો ક્રમ સમજવા જેવો છે. લોભની આવણી પહેલી છે. કોઈ પણ જ્યારે કસાયો શરૂ થાય ત્યારે કોઈ પણ વસ્તુ પ્રત્યે આપણને આસક્તિ થઈ છે, સ્પૃહા થઈ છે, રતિ થઈ છે, રાગ થયો છે, ગમાનો ભાવ આવ્યો છે, ઈષ્ટતાની વાત છે, નહીં તો ટકે નહીં કોઈ વાત. સમથિંગ આઈ ડિઝાયર, સમથિંગ આઈ વોન્ટ, ઇફ આઈ ડોન્ટ વોન્ટ, વાત પૂરી થઈ ગઈ. હવે શું માન કરવું ને શું એનું માયા કરવું, શું એનું આયોજન કરવું મેળવવાનું? લોભ. આખી સંસારની તમામ પ્રવૃત્તિના મૂળમાં જીવનો તે વિષય, તે પદાર્થ, તે વસ્તુ, તે સંયોગ, તે સંબંધ, તે સ્થિતિ, તે પરિસ્થિતિ, એના પ્રત્યે એને લોભ છે. એની માલિકી એને જોઈ છે, એના થકી એને મેળવવું છે, એની ગ્રહણતાનો ભાવ છે, એટલે એને સુખની બુદ્ધિ છે, અને આ એનો ભ્રમ છે. આગળ ચાલો 137. જે રીતે થાય, જાણતા કે અજાણતા, પણ ધર્મ વિરુદ્ધ કામ થયું એટલે શું કરવું? પેલા વેલું કામ સંવરણ કરવું, સમજી લેવું, એમાંથી પાછા આવવું, એને નિવૃત્ત કરવું, એને છોડવું. જેમ કીધું ને, નિર્જરા શબ્દ જોડો આકરો થાય, પણ એનાથી પાછું હટવું, પ્રતિક્રમણે પાછા હટવું, પાપથી પાછા હટવું, એનું નામ પ્રતિક્રમણ. એ જાણતા થાય કે અજાણતા થાય, તો અનેક પ્રકારના દોષ, અનેક પ્રકારના પાપ, અનેક પ્રકારના અપરાધ એનું સંસ્મરણ કરીને, એની આલોચના કરી, એ અતિચારની એ આલોચના કરી, એનું પ્રાયશ્ચિત કરી, એની ક્ષમાપના લઈએ. બસ આ એનું સંવરણ કરવું, આત્માનું સંવરણ કર્યું કે આ કોઈ પણ અધર્મ કાર્ય થયું છે એનાથી નિવૃત્ત થવું. જેમ ક્યાંય પણ આપણા હાથ ગંદા થાય તો તરત જ પાણીથી ધોઈ નાખવાના. એમાં એટલી બધી જાગૃતિ છે અને નથી ધોતો એને કહે કે હાવ છોકરો સમજતો જ નથી, રમીને આવ્યો પેલા હાથ ધોઈ લે પછી જમવા બેસે. પણ અહીંયા આપણને આપણી જાત ધોવાની યાદ આવતું નથી કે જાત ધોઈ નાખ, જાણતા કે અજાણતા જે કાંઈ પાપ થયા હોય. સાધુ બહાર જાય એટલે આવીને ઇરિયા વૈયા કરી દે, પણ સાહેબ મેં કોઈ જીવને માર્યા નથી, હું તો ઇરિયા સમિતિ સાથે જ ગયો તો એમ કહે. પેલા કરવા કે જાણતા કે અજાણતા જે કાંઈ થયું હોય આપણે સૌનું આ એને પાપને ધોવાની પ્રક્રિયા છે. સંવરણ કરો, શુદ્ધિ કરો, જાણતા કે અજાણતા આ જીવ સંસારમાં છે, આ એનો પગ મૂકતા પાપ છે અને જોતા ઝેર છે. આ એવો સંસાર છે, 14 વર્ષની ઉંમરે પુષ્પમાળામાં લખ્યું કે તું તારું ડાકોર કરીશમાં કે મેં ક્યાં પાપ કર્યું છે. જાણતા અજાણતા થઈ ગયું તો પેલું કામ એક જ, જાતને ધોઈ નાખ, શુદ્ધ થઈ જા. મોક્ષ કયો? અને છેલ્લી વાત, ધર્મરૂપી ઉદ્યાન જે છે એમાં રમવાના પ્રેમી